अभी संवाद 2489 धारतक सुद 12 शुक्रवार तारीख 9/11/62 ना दिने परम पूज्य सद्गुरु देव श्री गांधी स्वामी नु श्री प्रवचन सार शास्त्र ना परिशिष्ट मा श्लोक 19 तथा श्लोक 20 पर सुवर्णपुरी मा प्रवचन
नमो नोये सौरियंतानम नमो नोये सौरियंतानम नमो नुवि सौ आयिरियं नमो नुवि सौ जयनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं औषधं श्री ओंकाराय नमो नमः मंगलम भगवान यो मंगलम रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्र मोसु मंगलम नमः समर्पितानि स्वानुभूत्या चास्ति चित्सोहाय भवाय सर्वाणाम
આ પ્રવચનુસાર નય અધિકાર નું છેલ્લો કવચે તુડતાળી નહી થઈ ગઈ એનો આ છેલ્લો કવચે. હવે એ જ આશયને કાવ્ય દ્વારા કહીને આત્મા કેવો છે એ વિશેનું કથન પૂરું કરવામાં આવે છે.
પ્રસ્ફુટાનંતધર્મ સ્વાત્મદ્રવ્યં શુદ્ધચિન્ માત્રમંત.
આ રીતે સાતકાર શ્રીના વસવાટને વશ સુડતાળી નહી કીધી. એક એક નહી એક એક ધર્મને જાણે છે એમ અપેક્ષાથી જાણીને વર્તતા વસવાટને વશ વર્તતા નહી સમૂહો વળી આત્માના આનંદ ધર્મ જે કયા દ્રવ્ય ચિન્ન માત્ર મૂર્તિ છે પર્યાય જ્ઞાન દર્શન આદિ છે ભેદે સ્વવિકલ્પ આદિ ભેદ છે અભેદ અવિકલ્પ છે એવા અનંત ધર્મો એક સમયમાં આત્મદ્રવ્યમાં છે એને નય સમૂહ વળી જુએ તો પણ અને પ્રમાણ વળી જુએ તો પણ સ્પષ્ટ અનંત ધર્મો વાળા સ્પષ્ટ પ્રત્યક્ષ અનંત ધર્મો વાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈત્ર માત્ર દેખે જ છે. આ એનો સાર લીધો. આત્મદ્રવ્ય વસ્તુ એમાં અનંત ધર્મો ધર્મ એટલે ધારી રાખેલા ભાવો એને એક એક નહીંથી જુઓ અથવા સર્વ નહીંના સમૂહથી જુઓ એ શુદ્ધ પ્રમાણથી જુઓ તો પણ અનંત ધર્મ વાળો એવો જે આત્મદ્રવ્ય અંદરમાં શુદ્ધ ચૈતન માત્ર દેખે જ એકલો શુદ્ધ ચૈતન છે. ભલે અનંત ધર્મો પર્યાયમાં આદિ ગુણ દ્રવ્યાદિમાં અનંત ગણ્યા પણ અંતરમાં જો ભાઈ તો એકલું જ્ઞાન ઘન શુદ્ધ ચૈતન દ્રવ્ય સ્વભાવ દેખે જ છે. એનો સરવાળો ત્યાં શુદ્ધ ચૈતન ઉપર જાય છે. જ્ઞાન જાણે છે આ બધું આ પ્રમાણે છે. સમજાણું કાંઈ હવે કે આત્મા કોણ છે એ વાત થઈ ગઈ. કોણ છે કે આવો છે સાધકમાં આવો છે સાધકની વાત હાલી છે ને. નિમજ્ઞાની જીવ આત્મા ને એવો જાણે જેટલી એનીમાં યોગ્યતા હોય વિકાર થવાની વિકાર નહીં થવાની પ્રત્યેની એ બધી દશાઓને જાણે જાણીને અંતર ચૈતન સ્વભાવ ન્યાયક ચિન્ન મૂર્તિ એના ઉપરનું વલણ સદાય રહ્યા કરે એના સારમાં એ શુદ્ધતાને ક્રમે ક્રમે પામે. હવે એનો પ્રશ્ન જે હતો બીજો એની વાત કરે છે. હવે એ રીતે આત્મદ્રવ્ય કહેવામાં આવ્યું આત્મા વસ્તુ છે કોણ એને કહેવામાં. હવે તેની પ્રાપ્તિનો પ્રકાર એની પ્રાપ્તિનો એટલે પૂર્ણ પ્રાપ્તિનો પ્રકાર એમ અહીંયા નવો અર્થ થાય છે. પેલો એવું નહોતો, પેલા એવો અર્થ નહોતો, કારણ એમાં આત્મવિવેક નો અભાવ છે ને, એમ કહ્યું તો એટલે પછી આમાં લખ્યું છે ને ભ્રમણ, એ એમ જરી કાઢી નાખવું પડશે, નવામાં કાઢી નાખવું. હવે તેની પ્રાપ્તિ, પ્રાપ્તિ એટલે આત્મા પૂરણ કેવલ જ્ઞાન ઘન, સિદ્ધની પ્રાપ્તિ થાય આત્માને કેમ એવો એનો પ્રશ્ન. કારણ સાધક માં ઓલા ઉડતાળી નહીં તો સાધક ને છે, એટલે સાધક પણ તો બતાવ્યું એને રાખીને હવે એની પૂર્ણ પ્રાપ્તિ કેમ થાય એવો જે એનો પ્રશ્ન, પ્રાપ્તિ કેમ થાય એનો પ્રશ્ન. એટલે કે પ્રાપ્તિ નો અર્થ ઉપલબ્ધ પૂરણ અનુભવ કેમ થાય એનો અહીંયા પ્રશ્ન છે. એમ કહેવામાં આવતા તેની પ્રાપ્તિનો પ્રકાર કહેવામાં આવે છે. પ્રથમ તો અનાદિ પુદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે, સાધક તો છે, સમજાણો, પણ જેને હજી મોહ કર્મનું નિમિત્ત છે એવી મોહ ભાવનાના પ્રભાવ વડી, પોતાની વિકારી પરિણતિના પ્રભાવ વડી, નિમિત્ત છે મોહ કર્મ, પણ પોતાનો મોહ ભાવ હજી પર તરફમાં સાવધાનીનો ભાવ જરી છે, સાધક છે ને, બાધક પણ થોડું ઊભું છે, એવા પર તરફના વલણવાળો રાગ મોહની ભાવના ના પ્રભાવ વળી, ભાવના એટલે એનો એ ભાવ મોહનો અનુભવ પર્યાયમાં છે ને જરી, એમ ભાવના એટલે કે એની ભાવના નથી પણ પર્યાયમાં જરી રાગનો ભાગ, જ્ઞાનીને પણ સાધક પણ પ્રગટ્યું છતાં અનંત ધર્મવાળો દ્રવ્યને લક્ષમાં લઈને શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ઉપર આશ્રય હોવા છતાં હજી રાગનો ભાગ ધર્મીને પણ કર્મના નિમિત્તના લક્ષ્ય એના પ્રભાવથી, કોના વિકારી ભાવના પ્રભાવથી, નિમિત્તના પ્રભાવથી એમ નહીં, મોહ ભાવના પ્રભાવડી, મોહના અનુભવના પ્રભાવડી, અનુભવ એટલે પ્રભાવ, આત્મ પ્રણતિ, આત્માની અવસ્થા હજી સાધક હોવા છતાં, સમ્યક દ્રષ્ટિ અને જ્ઞાની હોવા છતાં, આત્મા ઉપર દ્રષ્ટિનો અનુભવ હોવા છતાં, આત્મ પ્રણતિ સદાય તદ્દન સ્થિર થઈ નથી, એ અપેક્ષાએ સદાય ઘૂમરી ખાતી હોવાથી, સમજાણું કાંઈ, ચક્ર ચક્ર રાગમાં વિષય પલટાયા કરે છે. રાગમાં વિષય એટલે પર વસ્તુ, દેવગુરુ શાસ્ત્ર વગેરે દયા દાન આદિના પરિણામ તરફ એ રાગ ઘૂમ્યા કરે, રાગ ઘૂમ્યા કરે છે, સમજાણો, આત્મ પરિણતિ સદાય ઘૂમરી ખાતી, એ આત્મ પરિણતિ એટલે કે બોલો વિકલ્પ ઉઠે છે, આમ આત્મ પરિણતિ તો જેટલી પ્રગટ થઈ નિર્મળ છે પણ એની હારે જે રાગ છે એથી આત્મ પરિણતિ એમના બેસી રીતેમાં આત્મ એ આત્મ ભાષા તો આત્મ પરિણતિ લીધી છે ને, પણ એ આત્માની પર્યાયમાં જે રાગ છે એ સહિતની જે પરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી રાગ વિષયને પલટાવ્યા કરે છે. દ્રષ્ટિનો વિષય તો એક છે છતાં રાગ ભિન્ન ભિન્ન પ્રકારનો આવતા તેના વિષયોમાં રાગ ફેરફાર કરે, ઘૂમરી વિષય પલટાવ્યા કરે છે. આ દેવ, આ ગુરુ, આ શાસ્ત્ર, આ ભક્તિ, આ પૂજા, આ દાન, દયા, આ અહિંસા, સદગત, ભ્રમચર વગેરે કો સમજાણું કાંઈ, એ આત્મ પરિણતિ રાગનો અંશ ભેગો છે તે સદાય તદ્દન સદુપયોગ થઈને ઠર્યો નથી, એ અપેક્ષાએ ચક્રાવો મારે, રાગ ચક્રાવો મારે છે, ફરી 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 લક્ષ્ય ઉપર જાય છે. આત્મા એવા કારણે સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો, અંદર રાગને લઈને અથિર થયો થકો, ક્રમે પ્રવર્તતી ક્રમે ક્રમે રાગમાં જે જ્ઞાનથી વખતે જ્ઞાનની જ્ઞપ્તિનો વિકાસ છે, એ ક્રમે પ્રવર્તી અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓ સમય સમયમાં જ્ઞાનનો પર્યાય અનંતને લક્ષમાં લે છે. ક્રમે પ્રવર્તી અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓ વળી કસર તો બધું પડે દીકરી, સમજાય છે? કાંઈ એક સમય લેવું છે, રાખ તો એક સમયનો લેવો છે ને. એક સમયમાં જ્ઞાનની જાણવાની વ્યક્તતા જે પ્રગટ છે અને એની આરે ઓલો રાગ જે ઘૂંભરી ખાય છે, એથી અનંત સામે જ્ઞેયો તેના તરફ અનંત જ્ઞપ્તિનો ઉઘાડનો પર્યાય વળેલો છે. અનંત જ્ઞપ્તિ વ્યક્તિ એટલે જાણવાની પ્રગટ દશા એ અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓ એક સમયમાં અનંતપણે શુદ્ધ જ્ઞાનનો પર્યાય છે ને. અનંતને જાણવાની પ્રગટતા છે ને, અનંતને જાણવાની પ્રગટતા એ વળી પરિવર્તન પામે છે. હરી ગયું કે છે પ્રેમ તો અર્થ જેમ બેસતો હોય એને બહાર હોય ને પછી હું સમજાણું કઈ આત્મપર્ણતી સદાય ઘૂમરી ચૈતન મૂર્તિ ભગવાન આત્મા શુદ્ધ ચૈતનના દ્રષ્ટિમાં દ્રવ્યને લીધું થતા પર્યાયમાં રાગની કટાશને લઈને રાગ અતિરતાને પામે, ઘણું અતિ ચક્રાઓ મારે છે. આમ થવાની થાની લખ રાગનું તો નિમિત્ત ઉપર જાય ને. એ વળી ક્રમે પ્રવર્તી અનંત જ્ઞપ્તિ વ્યક્તિ એક એક સમયમાં જાણવાની શક્તિની વ્યક્તતા એ અનંત છે. એ ક્રમે બીજે સમય અનંતી જેમ અનંતી થાય એવી ક્રમે પ્રવર્તતી અનંત જ્ઞપ્તિની પ્રગટતા દ્વારા તે આત્મપરણથી પરિવર્તનને પામે છે. દરિયાની પેખે દરિયો પોતામાં ક્ષુબ્ધતાને જેમ પામે છે, રાગથી ક્ષુબ્ધતાને પામે છે. એથી જ્ઞપ્તિ વ્યક્તિઓના નિમિત્તરૂપ જે જાણવાના ઉગાઢ ભાવની પ્રગટતા જે અનંત છે એ પલટો મારે છે, પરિવર્તન પામે છે એમ કીધું ને. તેથી તેને નિમિત્તભૂત નિમિત્તો પણ બીજા બીજા હોય છે. તેથી જ્ઞપ્તિ વ્યક્તિઓ છે ને નીચે પ્રગટતાઓ પર્યાયો વિશેષો બાહ્ય પદાર્થ વિશેષો જ્ઞપ્તિ વિશેષોના નિમિત્ત હોવાથી જ્ઞેયભૂત છે. એ બાહ્ય પદાર્થ એ જ્ઞપ્તિ વ્યક્તિની પ્રગટતાઓમાં નિમિત્તરૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્ય પદાર્થ વ્યક્તિઓ એટલે ભિન્ન ભિન્ન પણ બાહ્ય પદાર્થની નિમિત્તતા હોય છે. જેમ જ્ઞાનની પર્યાય જ્ઞપ્તિની ભિન્ન ભિન્ન છે એમ એક સમયમાં આમે નિમિત્ત થયું બીજે સમય બીજી તીજ સમય બીજી અહીં વ્યક્તિતા પ્રગટતા પણ જ્ઞાનની ભિન્ન ભિન્ન એમ નિમિત્તો પણ સામે ભિન્ન ભિન્ન જ્ઞપ્તિ પ્રગટતાના નિમિત્ત રૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્ય પદાર્થ પ્રગટતા પ્રત્યે બાહ્ય પદાર્થની તેવી તેવી અવસ્થા પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે. મૈત્રી પ્રવર્તે એટલો રાગ હજી પ્રવર્તે, નિમિત્ત પ્રત્યે પ્રેમ પ્રવર્તે. એ પંચાસિકામાં પાયું છે ને બધું ઘણું સમજાણું કાંઈ. સૂત્રની રૂચિ, તીર્થંકરની ભક્તિ, નવ પદાર્થના ભેદનો ભાવ, એનો પ્રેમ વર્તે, વ્યવહારે પ્રેમ વર્તે, એ પદાર્થ પ્રત્યે વ્યવહારે પ્રેમ વર્તે છે. સમજાણું કાંઈ. જો એટલો પ્રેમ ન હોય તો સ્વરૂપમાં થઈ ગયો હોય વિતરાગ વિજ્ઞાન ઘન થઈ જાય. તેને બાહ્ય પદાર્થની પ્રગટતા, કારણ કે જ્ઞપ્તિની જેટલી વિશેષતા ભિન્ન ભિન્ન થાય એવી જ વિશેષતાઓ સામે નિમિત્તમાં પણ ભિન્ન ભિન્ન હોય છે, એથી તેને તેનું વલણમાં નિમિત્ત પ્રત્યે મૈત્રીના પ્રેમનું વલણ હોય. કો સમજાણું કઈ? કઠણ પણ આવ્યું તો પછી એક સિદ્ધાંત આમ નક્કી કરવો, પછી કઠણ ને હાલું કરી નાખવું છે ને. કોને સમજ્યા ભાઈ? એમ કે આ બધું નવું અમે સમજ્યા, ત્યાં સુધી બીજો હોસ્પિટલ એમાં લખ્યો છે બીજો, એ તો ફરી જાય ન્યાયના મગજમાં આવે છે. હું એ વખતે એમ લક્ષમાં હતું કે આ વિવેક મોડો પીડ્યો છે, મોડો પીડ્યો એટલે અભાવ થયો છે. અહીંયા આત્મામાં રાગથી પુનથી નિમિત્તથી પ્રથક એવું ભાન તો વર્તે છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વર્તે છે, છતાં રાગનો ભાગ પ્રેમનો ભાગ બાય વ્યક્તિજી અંતરમાં ભિન્ન ભિન્ન થાય છે. એનું લક્ષ્ય પર ઉપર જતા રાગ પણ પર ઉપર પ્રેમ કરે. સમજાણું કઈ? કોઈ સમજાય છે કે નહીં? આ સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. સાધક જીવની આત્મા જ્ઞાન મૂર્તિ ચૈતન પ્રભુ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છે, અને તે અનંત ધર્મ સહિત. આ અનંત ધર્મ એટલે આ અશુદ્ધ શુદ્ધ જે કીધા ને બધા અશુદ્ધતા, છતાં એવું ભાન વર્તતા છતાં રાગનો ભાગ અભાવ રૂપે સર્વથા થયો નથી, એથી તેનું જ્ઞાન ભાગ પણ ભિન્ન ભિન્નપણે વ્યક્તિ પ્રગટ થાય છે, અને રાગ પણ ભિન્ન ભિન્નપણે પ્રગટ થાય છે, અને એના નિમિત્તો પણ ભિન્ન ભિન્નપણે પ્રગટ દેખાય. એથી રાગને લઈને તે નિમિત્તો પ્રત્યે ધર્મીને પણ પ્રેમ વર્તે છે, એ શુભ રાગ છે. સમજાણું કઈ? બાહ્ય પદાર્થ પ્રગટતા ભિન્ન ભિન્ન પ્રગટ છે ને, એમ પ્રગટ કરે છે, પર્યાય ક્યાંય પલટ્યા કરે છે ને, એના પ્રત્યે તેને ધર્મી જીવના રાગમાં આવ્યો એટલે રાગથી તેને મૈત્રી પ્રવર્તે, તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે, તેથી આત્માનો વિવેક શિથિલ નામ ઢીલો પડ્યો હોવાને લીધે, અંદર લખ્યો છે અભાવ એ કાઢી નાખવું જોઈએ. સમજાણું કઈ? એને ચેકો મારી દેવો. શું કહ્યું આ? સમજાણો? ઓહો, હરી જેની વાત. આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં ધ્રુવપણે શુદ્ધ ચૈતન્યનો અનુભવને દ્રષ્ટિ થયા છતાં તેની વર્તમાન દશામાં રાગની અશુદ્ધતા છે, અને રાગના અભાવરૂપ શુદ્ધતા પણ પ્રગટ થઈ છે. એવા બધા ધર્મને જાણતો હવે એને પૂર્ણ પ્રાપ્તિ નથી, એથી આ રાગનો ભાગ જે વર્તે છે અને એની સાથે જ્ઞાનની ભિન્ન ભિન્નતા પ્રગટ વ્યક્તિઓ થાય, જ્ઞાન પણ પ્રગટ ભિન્ન ભિન્ન સમય સમયે, અને રાગ પણ ભિન્ન ભિન્ન સમય સમયે રાગ જુદી જુદી જાતનો, એમ સામે નિમિત્તો પણ બાહ્ય પદાર્થની અવસ્થાની વ્યક્તતા ભિન્ન ભિન્ન હોય છે, તેથી તેને પર પદાર્થ પ્રત્યે પ્રીતિ ચારિત્ર મોહના દોષ પૂરતી વર્તે. ચારિત્ર મોહના દોષ પૂરતી પ્રીતિ વર્તે છે. સમજાણું કઈ? એનાથી મને લાભ છે એવી સ્થિતિથી પ્રેમ પ્રેમ વર્તો નથી. સમજાણું કઈ? તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે આત્માનો અનુભવ જે સ્વરૂપમાં સ્થિર થવું જોઈએ, અનુભવમાં લીન થવું જોઈએ, એ લીન નથી, તેથી તે ઢીલો વિવેક છે, ઢીલો છે, શિથિલ થયો, અત્યંત બહિર્મુખ એવો, એને લઈને રાગનું વલણ જરી છે, એથી રાગ બહિર્મુખના વલણમાં જાય છે. દ્રષ્ટિની અપેક્ષા જરાક છે, પણ રાગનું વર્ણ આખું પર ઉપર છે એ અપેક્ષા અત્યંત બહિર્મુખ છે એમ કહેવામાં આવે છે. અંતર્મુખની દ્રષ્ટિને છોડીને અત્યંત બહિર્મુખ નથી એ અપેક્ષા જરીક કહ્યું છું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે એવા અંતર્મુખનો આશ્રય ટળે તો સમ્યક દર્શન રહે, નહીં મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પણ અંતર્મુખનો આશ્રય છે એમ રાખીને રાગમાં બહિર્મુખ થયેલ છે. દ્રષ્ટિની અપેક્ષા જરાક છે ને અધીરતાની અપેક્ષા અત્યંત બહિર્મુખ છે. જેથી સમજાણું કાંઈ? અત્યંત બહિર્મુખ જેટલો રાગ છે એટલો તો બહિર્મુખ જ છે ને, એ ક્યાં અંતર્મુખ છે? રાગ ભલે દયા દાન વ્રત જાત્રા ભક્તિ પૂજાનો વિકલ્પ સમ્યક દ્રષ્ટિને આવે, પણ એ રાગ બહિર્મુખ ઉપર જાય છે, એ રાગ કઈ અંતર્મુખ જતો નથી. સમજાણું કાંઈ? દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ ધર્મીની દ્રષ્ટિ તો અંતર્મુખ હોય છે. હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું એ ઉપર દ્રષ્ટિ હોય છે, અને રાગ અને નિમિત્તની ઉપર એકાંત બાહ્ય દ્રષ્ટિ હોય, એકાંત બાહ્ય દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ છે. પણ અંતરદ્રષ્ટિનો વિષય અંતર્મુખ હોવા છતાં ચારિત્ર દોષની જ્યાં અતિરતાનો ભાગ વહે છે એ રાગ બાહ્યમાં જ વહે, બાહ્યમાં જ જાય છે. એનો લગ રાગનો જરી અંતર્મુખમાં જાય એમ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? બાહ્ય જ એનું ચક્રાવો ખાય છે, પછી ભલે જાત્રામાં હોય, ભગવાનના દર્શનમાં હોય, અરે સાક્ષાત સમૂહ શરણમાં હોય, પણ રાગ જ્યાં આવ્યો ભગવાનની ભક્તિ ઉપર કે ત્યાં રાગ પર ઉપર લખ જાય છે, માટે તેને અત્યંત બહિર્મુખ રાગની દોષની ચારિત્રની અપેક્ષાએ કહેવામાં આવ્યો. કો સમજાણું કાંઈ? અત્યંત બહિર્મુખ એવો તે આત્મા ફરીને પૌદ્ગલિક કર્મને રચનારા રાગ દ્વેષ દ્વેત રૂપે પરણમે છે. રાગ દ્વેષ દ્વેત રૂપે થાય, રાગે થાય છે દ્વેષે થાય છે. જ્ઞાનીને રાગે થાય દ્વેષે થાય, ભાન હોવા છતાં ચારિત્ર દોષને લઈને એ તો વસ્તુનું સ્થાપન કરે છે, એક રાગ છે, અને ઉત્થાપન કરે આ નહીં હોય એ પણ એક જરી દ્વેષનો અંશ છે, લક્ષ પર ઉપર જ જાય છે. સમજાણું કાંઈ? એ છે ભાઈ, તારી ચીજ તો અંતરમાં એક સેકન્ડના અસંગ ભાગમાં સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ કંદ છે, શુદ્ધ ચૈતન એ ઉપર તારી દ્રષ્ટિ હો, અને એ દ્રષ્ટિ હોવા છતાં આત્મભાનને રાગથી ભિન્ન વિવેક વર્તતા છતાં હજી રાગથી અભાવરૂપ ભાવ નથી એટલો વિવેક શિથિલ થઈ ગયો છે. સમજાણું કાંઈ? ધર્મીને અરે છઠ્ઠા ગુણસ્થાન વાળાને રાગ જરી આવે છે પ્રમાદ, 28 મૂળ ગુણનું પાળવું એ રાગ છે. આત્મા અંદરથી ભિન્ન ને તીર્થાનું ભાન છે, પણ 28 મૂળ ગુણ એક વાર આરોભાર વિગેરે વિગેરે એને માટે કરેલો હાર નહીં અચેલ લેવું, એવો જે વિકલ્પ છે એ બહિર્મુખ જાય છે, બહારમાં જાય છે. આને ન મારું, આને દુઃખ ન દઉં, આને શું કરું, આમ બોલું, સમજાય છે કાંઈ? એથી એને અત્યંત રાગ ને દ્વેષની પરણતી બહિર્મુખ વર્તી હોવાથી એને પુદગળ કર્મના નવા બંધનમાં નિમિત્ત થવા રૂપે રાગ દ્વેષ દ્વિત રૂપે જ્ઞાની પણ વિકારની પરણતીમાં પરણમે. સમજાણું કાંઈ સમજાય છે કે નહીં? આમાં ભાઈ તો અર્થ જ્યાં બંધ બે તો બધાને એમ લાગે કે આ બધું ફરી ગયું હતું. રાગ દ્વેષ રૂપે પરણમે ઓલિયામાં કે એક બંધ અધિકારમાં કે રાગ દ્વેષ બિલકુલ નહીં, અંતરદ્રષ્ટિ જોઈ સમ્યક દ્રષ્ટિને બંધન છે જ નહીં. એ દ્રષ્ટિને અભિત સ્વભાવનું વર્ણન છે. અહીં તો પર્યાય પર્યાય ને અંશી અંશનો મેળ લેવો છે, પાય પાય નો હિસાબ અહીં કરવો છે. આ તો આખી પૂરની વાત હતી. સમજાણું કાંઈ ઓકે છે. સમ્યક દ્રષ્ટિને પણ સ્વરૂપનું ભાન હોવા છતાં સ્વરૂપમાં ફિરતા સપ્તમ ગુણસ્થાનની ભૂમિકા જે જોઈએ તે નથી માટે એને નવા કર્મ પુદગવને રચવામાં નિમિત્ત એવું રાગ દ્વેષનું દ્વેતપણું પ્રણમે તદ્દન અદ્વૈત થયો નથી. સમજાણું કાંઈ? અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. એને આત્માની પ્રાપ્તિ એટલે મોક્ષ દૂર છે. આ કારણે સમ્યક દ્રષ્ટિ અથવા છઠ્ઠા ગુણસ્થાન મુનિને પણ મોક્ષની પ્રાપ્તિ દૂર છે. કેમ કે 28 મૂળગુણના રાગમાં કે ભગવાનની ભક્તિમાં આવ્યો છે કે સૂત્રની રૂચિના રાગમાં આવ્યો છે, તીર્થંકરની ભક્તિના પ્રેમમાં આવ્યો છે કે નવ પદાર્થના ભેદના રાગના પ્રેમમાં આવ્યો, માટે તેને મુક્તિ દૂર છે. ઓ સમજાણું કાંઈ? અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. એટલું લીધું, હવે ઉગ્ર લીધે. પરંતુ હવે જયારે આ જ આત્મા, એ જ સાધક આત્મા પ્રચંડ કર્મકાંડ વળી વ્યવહારથી વાત કરી છે, શુભ રાગ છઠ્ઠે ગુણસ્થાને હોય છે ને, પંચ મહાવ્રતનો 28 મૂળ ગુણનો એ રાગ છે, એને અહીંયા પ્રચંડ કર્મકાંડ કહેવામાં આવે છે. શુભ રાગની શુભ રાગ દિશા છઠ્ઠા ગુણસ્થાન આદિ અહીં મૂળ છઠ્ઠાની વાત છે ને, એનો જે રાગ છે એ શુભ રાગ છે. સ્વરૂપનું ભાન છે, ત્રણ કષાયના અભાવની ફિરતા, પણ જે રાગનો પંચમાવર્ત 28 મૂળ ગુણનો રાગ એને કર્મકાંડ કહેવામાં, પ્રચંડ કર્મકાંડ સાધારણ નહીં પણ એને ગુણસ્થાને યોગ રાગની મંદતાનું કાર્ય પ્રચંડ કર્મકાંડ એ વળી અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી વ્યવહારથી વાત કરી છે. વ્યવહારથી વાત કરી છે. પ્રચંડ કર્મકાંડ વળી એટલે કે નિમિત્ત દ્વારા, એટલે કે તેનું લક્ષ છોડીને સ્વરૂપમાં ફીર થાય છે ત્યારે આના દ્વારા કર્યું એમ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ નામ રાગની મંદતા જ્ઞાન જ્ઞાન દશા તો છે અંદર, પણ પ્રચંડ જ્ઞાન ક્રિયા દશા નથી, એથી એને કર્મ શુભરાગની દશાને અભાવ કરીને અંદર જાય તેને તેના વળી ગયો એમ કહેવામાં વ્યવહાર નહીંથી આવ્યું. વ્યવહાર નહીં અન્યથા કથન કરે, એનાથી ગયો નથી, એને છોડીને ગયો છે. તો કે છે કે એને લઈને ગયો એમ વ્યવહાર નહીં કથન કરે. ચીઠી હું લઈ તો અર્થ કર્યો જ નથી, એમ રાગે કર્યો નથી ભાઈ, પછી એને લઈને કર્યો નથી. હા શું કહેવાય, એમાં ધર્મદાસ શુલક એ નકલ કરી એટલે પ્રચંડ કર્મકાંડ લીધો નથી. અને આ જે પ્રચન કર્મ કાંડ ને લઈને ન પામે એને પ્રચન કર્મ કાંડ લીધો છે અર્થમાં, એટલે જો કઈ હંતાડવો સમજાણું કઈ પાઠ છે ને, પણ પ્રચંડ કર્મ કાંડ છે ને, ઉચંડી કૃત અખંડ જ્ઞાન કાંડ છે, બિજલીટી છે, માફ છે, સમજાણું કઈ આત્મા છઠ્ઠે ગુણસ્તાને મુનિની ભાવલિંગ દશા, જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ થઈ ગયો છે અંદર, અતિન્દ્રિય આનંદનો અનુભવના ઝરણા, બપોરી કાલે હું તમને ઝરણા આનંદ ઉગ્ર ચારિત્રવંતને અતિન્દ્રિય આનંદના ઝરણા વહેતા હોય અંદર, એ અતિન્દ્રિય આનંદના અનુભવની દશામાં એને જેટલો ભાગ હજી રાગ ભાગ પંચ મહાવ્રતાદી અઠ્યાવીસ મૂળગુણનો રહ્યો, એને અહીંયા કર્મકાન ક્રિયાકાન કર્મધારા કર્મધારા કહેવામાં આવે છે. એ પ્રચંડ કર્મધારા દ્વારા અખંડ જ્ઞાન કાંડને, એટલે કે જ્ઞાનનો એકાકાર સદઉપયોગ જામી જાય, એને પ્રચંડ કરવાથી જ્ઞાનાનંદ ભગવાન આત્મા નિર્વિકલ્પ સુધાર્થના પીણામાં એકાકાર પડ્યો. સમજાય છે કાંઈ? અખંડ જ્ઞાન કાંડને પણ પ્રચંડ કરવાથી, એક રૂપ જ્ઞાન હતું અખંડ એક રૂપ અમુક, એને પ્રચંડ કરીને સ્થિર થયો. સમજાણું કાંઈ? પ્રચંડ અખંડ બે પ્રચંડ શબ્દ, ઓલામાં એક પ્રચંડ કર્મકાંડ, અહીં પ્રચંડ પછી જ્ઞાન કાંડ અને અખંડ, બધા ડ ને બ મેળવું બધું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના આનંદને વેદતો અનુભવતો છતાં રાગનો ભાગ હજી છઠ્ઠા ગુણસ્થાન મેં પ્રેમ પ્રીતિ પર પ્રત્યે પદાર્થ સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો દ્રોક વર્તે છે, એ દ્વારા એટલે કે એને એટલું બધું મંદ કરી નાખ્યું છે, એ દ્વારા એટલે એનો લક્ષ છોડીને જયારે અખંડ જ્ઞાન કાંડને પ્રચંડ કર્યો છે અંદર, અખંડ જ્ઞાન કાંડ એકરૂપ જ્ઞાનાનંદ પ્રભુ જ્ઞાન ધારા અખંડ જ્ઞાન ધારા એ સ્વભાવ ધારા એને પ્રચંડ કરવાથી જ્ઞાન કાંડને જ્ઞાન ધારાને ઉગ્ર કરવાથી આ હાથમાં પછીની બધી વાત સમજાણું કઈ? અનાદિ પુદ્ગલિક કર્મરચિત મોહને વજઘાતકના વિભાગ જ્ઞાન પૂર્વક તો જુદો કર્યો છે, કરવાને લીધે વજ્ય નામ હણાવા યુગ આત્મા અને મોહ તીર હણનાર છે. એ રાગ છે ને, રાગ એ પંચ મહાવ્રતનો રાગ, અઠ્યાવીસ મૂળગુણનો રાગ, ભગવાનની ભક્તિ પૂજાનો રાગ, એ રાગ હણનાર ને આત્મા હણાવા લાયક છે. સમજાણું કઈ? એ રાગમાં આત્માની શાંતિને ઘાતક થાય છે. સમજાણું કઈ? હું કહ્યું સમજમાં આવ્યું? ક્યાં સમજમાં આવ્યા? પ્રચંડ કર્મકાંડ અખંડ જ્ઞાનકાંડ ને પ્રચંડ કરવાથી દ્વારા બેટા ભાગ કહ્યું ને, જો ના ધરણા યોગ નો ચુલિકા નો અધિકાર સાહેબ છેલ્લો પરિસ્થિતિ છે ને, એ કથન ની પદ્ધતિ એવી છે. હે, સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ આનંદના ધ્યાનમાં એકાકાર અમુક દિશા એ થયેલો છે, છતાં મુનિને હજી પંચમાવર્ત ને 28 મૂળ ગુણનો જે રાગ છે એ રાગ આત્માની શાંતિનો ઘાતક છે, એ આત્માના ધર્મનો ઘાતક છે. સદભાઈ જેવો શું કે છે આપ, રાગ ભલે શુભ છે પણ એ રાગની પ્રીતિ પર ઉપર જાય છે, ઉપર નથી, એથી તે રાગનો વિકલ્પનો અંશ એ આત્મા એની પર્યાયમાં હણાવા યોગ્ય છે. રાગ એને હણે છે, રાગ ઘાતક છે. શુભ રાગ આત્મ શાંતિને ધર્મનો ઘાતક છે. સમજાણું કઈ? એવો જે મોહને વધઘાતક વિભાગ જ્ઞાનપૂર્વક વિભક્ત કરવાને લીધે જુદા પાડી નાખ્યું છે. એ રાગ આત્મ રાગથી ભિન્ન તો સમ્યક દર્શનમાં કર્યો છે, પણ અહીં હવે રાગથી ભિન્ન પહેર્યો હવે ચારિત્રમાં સ્થિર થયો છે. રાગને પણ જુદો પાડે આવા પૂર્વક પૂર્વક વિભાગ જ્ઞાન પૂર્વક વિભક્ત કરવાને લીધે પોતે કેવળ આત્મભાવનાના પ્રભાવ વળી, બોલામાં હવે આવ્યું શબ્દ જુઓ, બોલા મોહ ભાવનાના પ્રભાવ વળી હતું એ શબ્દ આવ્યો હું રાખ બધા એને યારી મળતા ત્યાં મોહ ભાવનાના પ્રભાવ વળી હતું. સમ્યક દ્રષ્ટિને આત્મજ્ઞાનમાં પણ જે રાગ દયાદાન વ્રતનો ભક્તિનો આવે એ રાગ મોહનો પ્રભાવ એટલે પોતાની વિકારી પર્યાયનો પ્રભાવ છે. એ વળી આત્માની પરિણતિ ચકરાવો ખાતી, રાગમાં ચકરાવો ખાતી, અંદર સ્થિર ન થતા બહારના નિમિત્તમાં ઝોંક એનો વલણ હતું. એ અહીંયા કેવળ આત્મભાવનાના પ્રભાવ વળી એ રાગથી પણ છૂટો પડી અને એકાકાર અંદર સદ ઉપયોગમાં આવ્યો. કેવળ એકલી આત્મભાવના અથવા એકલો આત્માનો અનુભવ ત્યાં કર્યું હતું ને, મોહનો અનુભવ, મોહ ભાવનાના એનો અર્થ મોહના અનુભવના પ્રભાવ વળી, અહીં કેવળ આત્મભાવનાના એટલે આત્માના અનુભવના પ્રભાવ વળી. સમજાણું કઈ? પરણતી નિચ્ચલ કરી હોવાથી પોતાની શુદ્ધ દશા છેલ્લી છે ને, વાત આ છેલ્લી છે, આ પ્રવચન સાર નો સાર છેલ્લો પરમાત્માની પ્રાપ્તિ. પ્રભાવળી પરણતી નિચ્ચળ કરી હોવાથી સ્વરૂપમાં થરી ગયો, જામી ગયો અંદરમાં. એ રાગ જે ભક્તિ દયાદાન નો હતો એ શુભ રાગ હતો, એ પણ ધર્મને ઘાત કરનારો હતો, એ ધર્મ નતો, શુભ ભાવ હતો. આ એનાથી ખસીને સ્વરૂપ ઠજ થયું. સૌજ ચૈતન મૂર્તિ આનંદ કંદના ગંજમાં બેઠો, આનંદ કંદનો ગંજ લપેટા ગયો અંદરમાં. સમજાણું કાય? કેવળ આત્મભાવના એટલે પોતાના અનુભવના પ્રભાવ વળી આત્માના આનંદના શાંતિના અનુભવના અને અનુભવના પ્રભાવ વળી પરણતી નામ નિર્મળ દશા નિચ્ચળ કરી હોવાથી, ઘૂમરી ખાતી હોવાથી હતી, આ નિચ્ચળ કરી હોવાથી અમે અમે છે. સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કમ રહેતો શકો, ઓલો હું પણ એ હતો સમુદ્રમાં પોતામાં જ ગુપ્ત થતો શકો હતો. આ સમુદ્રની માફક સમુદ્ર જેમ ઠરે એ પોતામાં જ અતિ નિષ્કમ રહેતો થકો, પોતામાં જ અતિ અકંપ રહેતો થકો. એકી સાથે જ અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓમાં વ્યાપીને ક્રમ પડે નહીં, હવે એક સાથે ક્રમે પ્રવર્તો હતો ને, મેં ક્રમે હતો. એક સાથે અનંત જ્ઞપ્તિ વ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને બિલકુલ વિવર્તન પામતો નથી. પૂરણ જ્ઞાનની પર્યાય એવી પ્રગતિ કે એમાં હવે પલટો એ જાતનો થતો નથી. કેવો જ્ઞાન થયું? એ જ વાત છે. અહીંયા કો સમજાણું કઈ? ત્યારે જ્ઞપ્તિ વ્યક્તિઓના નિમિત્ત રૂપ હોવાથી જે જ્ઞેયભૂત છે એવા બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવૃત્તિ નથી. બાહ્ય પદાર્થમાં ગુણાઠાતો રાગ જ્યાં ગયો એટલે નિમિત્તમાં પણ જે લગજતું રહેતું એકલો જ્ઞાનનો પર્યાય પૂરણ વ્યક્ત થઈ ગયો. એનું પલટાવું ક્રમે ક્રમે જે જ્ઞપ્તિની વિશેષતાનું હતું એ રહ્યું નહીં એટલે નિમિત્તોની પ્રીતિ પણ રહી નહીં. જ્ઞપ્તિ વ્યક્તિ એટલે જાણવાની પ્રગટતાના નિમિત્તભૂત હોવાથી જે જ્ઞેયભૂત છે એવી બાહ્ય પદાર્થ પ્રગટતાઓ પ્રત્યે ખરેખર મૈત્રી પ્રવૃત્તિ નથી. એને બિલકુલ મૈત્રી પ્રવૃત્તિ નથી. અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત પોલામાં આત્મવિવેક શીખેલો હતો. અહીં આત્મવિવેક સુપ્રતિષ્ઠિત સુપ્રતિષ્ઠિત આત્મા આત્મામાં સ્થિર જામી ગયો એને લઈને અત્યંત અંતર્મુખ થયેલો. પોલામાં અત્યંત બહિર્મુખ હતો, અત્યંત અંતર્મુખ થયેલો એવો આત્મા પુદ્ગલિક કર્મને રચનારા રાગ દ્વેષ દ્વેતરૂપ પ્રણતિથી દૂર થયો શકો. એ પુદ્ગલિક કર્મના રચવામાં નિમિત્તભૂત જે રાગ દ્વેષ એના વિકારથી દૂર થયો શકો. પૂર્વે નહીં અનુભવેલા પૂર્ણાનંદ, પૂર્વે નહીં અનુભવેલા અપૂર્વ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા, એમ અપૂર્વ જ્ઞાનને આનંદ સ્વભાવ વાળો ભગવાન આત્મા એને અત્યંતપણે જ પ્રાપ્ત કરે, અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે એમ સમજો. પૂર્ણતાને પ્રાપ્ત તો આ વિધિ થઈ. પરમાત્મા પ્રાપ્ત કરવાની આ વિધિ છે. પરમાત્મા એટલે મોક્ષ થવાની પ્રાપ્તિની આ રીત. આ રીતે મોક્ષ થાય બીજી રીતે થતો પહેલું તો રાગ ને નિમિત્તથી પૃથક કરી શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરી જેટલી એની યોગ્યતાઓ છે તેને ખ્યાલમાં રાખી અને સાધક થાય પછી તેને રાગ રહે છે એ રાગને પર ઉપર પ્રેમ જાય છે એથી તેનું વલણ છોડી સ્વરૂપમાં નિષ્કંપને ઠરે ત્યારે તેને પૂરણ આત્માની પ્રાપ્તિ થાય. સમજાણું કઈ અપૂર્વ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે. અત્યંત એટલે પૂર્ણતાને પ્રાપ્ત કરે. જગત પણ જ્ઞાનાનંદ આત્મક પરમાત્માને પ્રાપ્ત એ આશીર્વાદ આપે છું. હે આત્માઓ, જગત જગત એટલે આત્માઓ, જગતના આત્મા, જગતમાં વસેલા આત્માઓ. જગત પણ જ્ઞાનાનંદ સ્વરૂપ એવો પરમાત્મા આત્મા એને પ્રાપ્ત કરો જ કરો. એ પણ આપનું જોર પોતાનું જોર છે ને, સમજાણું કાંઈ. અમે પરમાત્મા થવાના જ એમ કે છે મુનિ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દિગંબર સ્થમ જંગલમાં વનવાસી આત્મ ધ્યાનના આનંદના ઉછાળામાં હસ્તાન વિકલ્પ છે ત્યારે એને આ લખવા વખતે કે છે એ જ્ઞપ્તિની વિશેષતામાં આ વિકલ્પ પર ઉપર જાય છે. શાસ્ત્ર લખવાનો પણ પ્રેમ છે ને એટલો, શાસ્ત્ર લખવાનો પ્રેમ છે ને એ રાગ છે એટલી મૈત્રી વર્તે છે ને કે આ શાસ્ત્રો હોય તો લોકો ધર્મ પામે એટલો પણ રાગ ભાગ છે એ ધર્મ નથી. કે છે કે રાગ પણ મારી શાંતિનો ઘાતક છે. સમજાણું કાંઈ. આ શાસ્ત્ર લખવા પ્રવચન સાર લખ્યું કુનકુંડાચાર્ય અમરચંદ્રાચાર્ય દિગંબર મુનિ સંત વનવાસી ઘોર પરાક્રમી, ઘોર પરાક્રમી એને કહે છે કે અરે આ લખવાનો રાગ અમને પ્રેમ વર્તે છે હજી શાસનનો, એટલો શાસનનો આમ થાય પ્રભાવ ના થાય શાસ્ત્રો વચ્ચે એવું અમને હજી પ્રેમ. પણ એ પ્રેમ અમારા શાંતિને ઘાતક છે અમે જાણી છે. રમજનજી એને છોડીને સ્વરૂપમાં નિષ્કમ ઠરે પરમાત્મા જાણે. સમજાણું કઈ. અલ્પકાળમાં પરમાત્મા થશે તો અહીં તો કે છે કે અત્યંતપણે પ્રાપ્ત કરે છે. અરે જગતના પ્રાણી, તમે પણ આવો જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન, એના પરમાત્મ દશાની પુનર્દશાને પ્રાપ્ત કરો. આ તો આદેશ હતો, ઉપદેશ નહીં. સમજાણું કાંઈ? આવી સ્થિતિ પ્રભુ, ઓહો, જેના સ્વભાવમાં આનંદ ને જ્ઞાન ને શુદ્ધતા છલો છલ ભરી છે, જેના અંતર્મુખના ધ્યેયની ચીજમાં આખો પૂરણ 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 અખંડ પૂરણ એવો શુદ્ધ આનંદ ને શાંતિનો રસ પડ્યો છે, એની દ્રષ્ટિ કરી અને સ્થિરતા કરીને આવી પરમાત્મ દશાને પામો જગતમાં. ફલાણા ન પામો એમ નથી લીધું, અહીં તો બધા પામો જાઓ. સમજાણું કાંઈ? આગમટે નોતું ઉતરે, આગમટે સમજતે હે અમારે કાઠિયાવાડમાં. આ સબ લોકો જમને કહેવાના, એમ સારા ઘર કો, સારા ઘર કો, એમ યા બધા જગતના. અરે અનંત આત્મા હો, તમે જ્ઞાન ને આનંદ ના કંદ છો. તમારી તમારા વેલડીના બીજ કેવળ જ્ઞાન ના કુવા પાકે એમાં તમારા બીજ રાખે. માટે તમે પરમાત્મા થાઓ. અરે પ્રભુ, અમે આવા પાંચ મારાના પામર કે આરો બારો કે બી આત્મામાં તો રાગે નથી, કર્મનો સંબંધી જ્યાં સ્વભાવમાં નથી. પણ ભાઈ, તમે લોકને યોગ દેખીને ઉપદેશ આપો. લોકો એમ કે છે ભાઈ અમે નથી, એવો હું કરવા ઉપદેશ આપતા કે જગતની લાયકાત નથી. પણ તું સમજો છો કે નીકળો કે નક્કી લોકો લાગ્યો. આય તો કે છે કે લોક લાયક નથી, એ પ્રશ્ન રાખ્યો નથી. આત્મા છે કે નહીં? આત્મા આખો અખંડ આનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું દળ પડ્યું છે. દળ એકનું જ્ઞાન ને આનંદ નું દળ કંદ, એના અંકુરા ફૂટે, શુદ્ધ જ્ઞાન ને આનંદ ના ફૂટે, હું એ બીજ છે. સમજાણું કાંઈ? બોધી બીજ સન્ય જ્ઞાન દર્શન ચારિત્ર નું બીજ નું થયું, એમાંથી ફાલ આવે છે. એ છે જગત પણ. અરે ભગવાન અંતર આત્મા પાળો પડ્યો છે પુરણ, એમાંથી પરમાત્માની પર્યાયને પ્રાપ્ત કરો જ, કરો જ ભાઈ. આ એ જોર કરો હી, તમારે હિન્દી મળી કઈ શ્લોક પણ છે, હવે બોલો જો.
અમૃત પૂર નિર્ભરવાત કૈવલ્ય કલ્લોલિની નિર્મલ્યં જગદીક્ષણ ક્ષમમઃ સંવેદનસ્વી
અમૃતના પૂરથી ભર છક વહેતી કૈવલ સરિતામાં જે ડૂબેલું છે, એવું આત્મતત્વ છે. આત્મા આત્મા આનંદામૃત પૂરથી ભર છક વહેતી કૈવલ સરિતા પરી આવ્યો પછી. આ પરમાત્માની પ્રાપ્તિ કીધી ને છેલ્લી આનંદમૃત, એવું તો પૂર અંદર ભર્યું છે. આનંદામૃતનો પૂર તો અંદર છે, પણ એ પૂર્તિ ભરચક વહેતી પર્યાય આવી જાય તો કે પર્યાયમાં ભરતી આનંદ અમૃત ની આવી ગઈ. સમજાણું કઈ અણાકુળ શાંત રસ ને આનંદ રસ એનો પૂર છે આત્મા પૂર પૂર એમાંથી વહતી આનંદ ને જ્ઞાન ની પર્યાયની સરિતા નદી નદી વર્તમાન નદી ઓ પૂરથી ભારછક વહેતી ભારછક વહેતી ઓહો કૈવલ સરિતામાં એકલી મુક્તિરૂપી નદીમાં જે ડૂબેલું છે મુક્તિરૂપી ડૂબીમાં જે આત્મા પ્રેમી ગયો છે એમ કે છે. ભગવાન આત્મા પરમાત્મ પદને પામ્યો આ વિધિ તો કીધી આત્મા કીધો કેમ પામે કીધું હવે એની દશાનું વર્ણન કરે પૂર્ણ કેવું થઈ કે જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદન રૂપી સ્ત્રી જેમાં મૂકી છે જ્ઞાનની પર્યાય જેમાં મૂકી છે જે જ્ઞાન પોતાને પરને જાણવાનું તાકાત વાળી જ્ઞાનની જ્યાં મુખ્યતા ગણે નાખે છે. જગતને જોવાને એટલે ત્રણ કા ત્રણ લોકને જોવાને એવી મહાસંવેદન રૂપી સ્ત્રી મહાજ્ઞાન સંવેદન જ્ઞાન રૂપી લક્ષ્મી જેમાં મુખ્ય છે એની વિશેષતા વર્ણવી જ્ઞાન તો અલુઠન બોલે માપણે છે પેલા નહીં બીજી જીવોમાં આવ્યું કે હાથ બોલ મને જ્ઞાનની એક સમયની પર્યાય સમાજ જગતને જાણે અંતને છતાં એક રૂપ રહે એક રૂપ વિશેષતા ના જ્ઞાનનું ખાસ એ જ્ઞાન એવો સ્વભાવ કે અસાધારણ સ્વભાવ બીજામાં તો નહીં પણ બીજો એવો નહીં એવો જે જ્ઞાન સ્વભાવ એ જ આત્મા કઈ કઈને વારંવાર વર્ણવે છે તો અહીં કે છે કે એવો ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનથી ભરેલો પૂર એ પર્યાયમાં પૂર પણ વયો પર્યાયના અવસ્થામાં આનંદ ને જ્ઞાનથી ભરછક કેવળ સરિતા થઈ ગઈ એમાં ડૂબેલું એટલે એમાં પ્રણમી ગયું છે એવું આત્મરતન જગતને જોવાને સમર્થ એવી મહાસમય એટલે બીજા ગુણો બીજાને જોતા નથી જ્ઞાન જ એવો એનો સ્વભાવ છે ને જેમાં મુખ્ય છે ઉત્તમ રત્ના કિરણ જેવું સ્પષ્ટ છે તો તત્વ સમજાણું કઈ ઉત્તમ રત્નના કિરણ જેવું ઉત્તમ રત્ન સાધારણ એમ કિરણો ઉત્તમ હોય તો કિરણો પણ ફાલે છે પ્રકાશ 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 એવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે એવા ઉલસતા પ્રકાશમાં આનંદમય સ્વતત્વને જે ઈષ્ટ છે આત્મ પદાર્થ ઈષ્ટ છે જે હું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે એવા ઉલસતા પ્રકાશમાન આનંદમય સ્વતત્વને એ પોતાના નિજ તત્વને જનો હે જીવો સાધકાર લક્ષણ જીન શાસનના જીને શાસનના વશે પામો સ્વતત્વને જનો એવા સ્વતત્વ આત્માને હે જીવો સાધકાર લક્ષણ જીને શાસન છે. નિત અનિત આદિનું વર્ણન કોઈ અપેક્ષા કરવામાં આવે છે સર્વથા નિત અનિત છે એવા સાતકાર લક્ષણ કથંચિત કહેવાની અપેક્ષા વાળા ભાવને સમજી તેને નીચે સાતકાર જેનું ચિહ્ન છે એવા જીન ભગવાનના શાસનનો જીનેશ સાતકાર લક્ષણ જીનેશ જીન ભગવાન એનું શાસન એમ જીનેશ જીનેશ્વર જીન ભગવાન વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા એનું શાસન એટલે એની શિખામણ એને પછી પમાય છે દૂસરાને પમાય એક સર્વજ્ઞ ત્રિલોકનાથ જૈન પરમેશ્વર વિતરાગ દેવાધિદેવ એને કહેલા માર્ગથી આ તત્વ પામી શકાય બીજા અજ્ઞાનીઓ અનંત મતો કયા હોય એ બધા મતો પાખંડ છે ને અજ્ઞાન એનાથી આ તત્વ પામી શકાતો નથી. કોષેથી આચાર કે જને હે જને ત્યાં આવ્યું પાઠમાં સાત આ સાત આ નીચે આવ્યું સાત કારણ હું તો ઉપર જોતો એમાં साक्षात का जिने शासनम वसात आसादयन उल सब। ओहो भगवान आत्मा शुद्ध शांत रस ने आनंद थी भरेलो एने जिनेश परमेश्वर वितराग देव भगवान एनी शिखा मने एमनु कहेलू ज्ञान एना वश थईने पामो ए सिवाय पमायू नथी। को समझाणु कराय जिनेश शासन ना अवश्य पामो छेल्लू वस्तु आज मार्ग है जैन परमेश्वर है जे आत्मा जोयो ने जीवो छे एवो पायम्यान एवो कयो एना ज्ञान ना विषय ये आत्मा अनुभव करी सके एवा ज्ञान ना तीर्था ना विषय के वो पामी सके एमें कीधी रीते बीजी रीति हो सको बीजा मत ना बीजा पंथ में आ धर्म ने धर्म नो पंथ ने मोक्ष नो मार्ग हो सकते नहीं एम कहवा मागे वितराग परमेश्वर जैन तीर्थंकर देवाधिदेव एना शासन ने समझो અને સમજીને એમણે આ આત્મા આવો કયો છે એવા આત્માને સમજીને પામો ને પરમાત્મા દિશાને પ્રગટ કરો। કો સમજાણું કાંઈ હવે અમૃતચંદ્ર સુરી આ ટીકાના રચનાર છે એમ માનવું યોગ્ય નથી। એવા અર્થના કાવ્ય દ્વારા યથાર્થ વસ્તુ સ્વરૂપને દર્શાવી સત્વ પ્રાપ્તિની પ્રેરણા કરવામાં આવે છે। શબ્દ પ્રણમાવી છે મેં કરી આત્મા જળની પર્યાય નો કરતા ત્રણ કાળમાં હોય શકે નહીં। વ્યવહારે એટલે થાય ત્યારે નિમિત્ત કોણ હતું એ જ્ઞાન કરાવવા કહ્યું છે। વ્યવહારે કરી શકે છે માટે છે એમ છે। આ ટીકા પ્રવચન સારની મૂળ શ્લોકો ભગવાન કુનકુંદાચાર્ય કયા જે સંવત 49માં થયા 2000 વર્ષ દિગંબર મુનિ સંત એના પછી 1100 વર્ષે આ અમૃતચંદ્ર આચાર્ય થયા એ ટીકાના પરમાણુની રચના કહે છે કે મેં કરી નથી। જળની પર્યાયથી આત્મા કરી શકે ત્રણ કાળમાં આત્મા બોલી શકે આત્મા હાલી શકે એ તો જળની ક્રિયા છે। કે છે કે આ શાસ્ત્ર મેં રચ્યા નથી એ મેં રચ્યા એમ મને ગાયું ન દીશો। હું જાણું કઈ રચવાની અપેક્ષા નિમિત્તની અપેક્ષા બહુ માન માનવું જુદી વાત છે। સમજાય છે કાંઈ પૂદગો સ્વયં શબ્દ રૂપે પણ મેં આ ભાષા આત્મા એનો કરતા નથી ભાષાનો ટીકાનો શાસ્ત્રનો શબ્દનો આત્મા કરતા ત્રણ કાળના અજ્ઞાન ભાવે પણ નથી કોઈ કે એ તો નિર્માણ પણ વર્ણ્યું છે નિર્માણની વસ્તુની સ્થિતિ વર્ણવી છે એક પણ અક્ષર અનંતા પરમાણુના અનંતાખંડનો એ અનંતાખંડથી શબ્દ થાય છે આત્માથી થતો। આચાર કહે છે કે આ શાસ્ત્ર મેં રચ્યું એમ મને ન કહેશો એમ ન બોલશો ન નાચશો સમજાણું કઈ એ આત્મા તેમને પ્રણમાવી શકતો નથી તેથી આવીને સિદ્ધો વર્ણમ સમામનાય અનાદિ શબ્દની પ્રણતિ શબ્દથી થાય એને આત્મા કોઈ બી કરી શકતો ક્યારે નહીં કરી શકતો હોય સિદ્ધ થાય ક્યારે સમજાણો કાંઈ અત્યારે આ વાણીનો ધ્વનિ ઉઠે આત્માથી નહીં આ અક્ષરો લખાણાથી આત્માથી નહીં પુકાર અમરચંદ્રાચાર કરે અજીવ તત્વની અવસ્થા આત્માથી થાય ત્રણ કાળ ત્રણ લોકમાં થતી એ તેમજ આત્મા તેમને પ્રણમાવી શકતો નથી પહેલા પ્રણમે છે એમ કહ્યું એ શબ્દો પ્રણમે છે ત્યારે કે પ્રણમાવી શકે કે ના પ્રણમાવી શકતો કે પ્રણમે ભલે ઈ ને પ્રણમાવે બીજો એમ થતું છે કે ના શબ્દની ધ્વનિથી આ પરમાણુ પુસ્તક બની ગયું છે એને આત્મા કોઈ રીતે બનાવી શકતો નથી એ વિશેષ વાત છે જો